પૂજ્ય બિન શ્રી ચંપાબેનના સમયસારના કળશ 131 નો સાર.
એવી નાયકની જે ભેદ વિજ્ઞાનની ધારા જો પ્રગટ થઈ તો એની જ વિશેષતા કરી, નાયકનું જ અવલંબન કરી, નાયકમાં વિશ્રામ કરી. નાયક નાયકમાં ઠલી જાય એટલે નાયક નાયકમાં વિશ્રામ કરે, નાયક નાયકમાં વિશ્રામ કરે. બાર વિભાવનો વિશ્રામ એનો તૂટતો જાય. વિભાવનો વિભાવમાં વિશ્રામ એકત્ર બુદ્ધે અનાધિકારથી કર્યો, હવે અસ્થિરતા પૂરતો વિશ્રામ જે છે એ તોડતો જાય ને નાયકમાં વિશ્રામ કરે. વારંવાર નાયકમાં જ વિશ્રાંતિ પામે, એનું જ અવલંબન, એમાં જ વિશ્રાંતિ. વારંવાર એમાં વિશ્રાંતિ કરતો કરતો એવી જાતનું ભેદ વિજ્ઞાન ભાવે કે હું જુદો અને નાયકમાં જ વિશ્રામ અને શાંતિ પામે, એવી ધારા વધારતો વધારતો એવો એમાં વિશ્રામ પામે કે બહાર પછી વિશ્રામ ને પામે જ નહીં, બહાર આવે જ નહીં, નાયકમાં જ એનો વિશ્રામ થઈ જાય. બહાર ગયેલો માણસ પોતાના ઘરે આવી વિશ્રામ પામે છે, પણ એ તો પાછું એ વિશ્રામ પામે, આ તો અંતર્મુખ વિશ્રામ પામી અને પાછો બહાર જાય તો નાયકની ધારા તો એને છૂટતી નથી, પોતાનું ઘર તો જાતું નથી, પણ બહાર જરા જાય તો એ પણ વધારે વિશ્રામ કરતો પોતામાં જ ચાલતો જાય છે. પોતાનું ઘર છોડતો નથી, ઘરની ઘર ઘણી વાર દ્રષ્ટાંત આવે છે ને કે એક પગબાન એક પગ અંદર બહાર જાય છે તો એ પણ પૂરેપૂરો અંદર આવવાનો પ્રયત્ન, ઘરમાં જ વિશ્રાંતિ પામવાનો પ્રયત્ન કર્યા કરે. જ્ઞાન જ્ઞાનમાં થઈ જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની ભાવના હું ન્યારો છું ન્યારો છું કરીને પોતામાં વિશ્રામ પામતો જાય છે, અને એ પરિણતે દ્રઢ કરતા પછી છેટ હુંની દશા પ્રગટ થાય તે છઠ્ઠે સાતમી ગુણસ્થાને વારંવાર સ્વરૂપમાં જ વિશ્રામ કરે છે. એ સ્વરૂપનો વિશ્રામ વધતો વધતો બસ એમાં એવો વિશ્રામ થઈ જાય તો પછી બહાર જ નથી આવતો. એવી રીતે ભેદ વિજ્ઞાનને ભાવ્યા કરે છે ઠેઠ સુધી. એ હાથમાં આવ્યું એને છોડી નથી, ત્યાં સુધી ભેદ જ્ઞાન અવિચ્છિન્ન ધારાય, એમાં તૂટ ન પડે એવી રીતે ભાવવું. તૂટ જો પડી તો પછી એક જ તો બધી થઈ જાય, તૂટ નહીં પડવા દેતો, અવિચ્છિન્ન ધારાય એને ભાવવું. જ્ઞાનમાં જ્ઞાન પ્રતિષ્ઠિત પામે, જ્ઞાનમાં જ્ઞાન એટલે નાયકમાં જ્ઞાન, નાયકની પ્રવૃત્તિ વિશ્રામ પામે, અને ક્યાંય માર વિશ્રામ લાગે જ નહીં, પછી સ્વરૂપમાં જ વિશ્રામ લાગે. બહાર જવાય જાય તો એને વિશ્રામ લાગતો નથી, વિશ્રામ પોતામાં છે, પણ એની પુરુષાર્થની મંદતા એ બહાર જવાય છે, વિશ્રામ એને સ્વરૂપમાં જ લાગે છે. ઘરમાં ઉભેલા માણસને ઘરમાં જ વિશ્રામ લાગે, બહાર તો એની નબળાઈઓ થઈ જાય, ઘરમાં જ વિશ્રામ પામે છે, એ ક્યાંય વિશ્રામ પામતો નથી. સાથે એની વિરક્તિ વિરાગ હોય છે, હીનતા હોય છે, બધું સાથે હોય છે. પ્રજ્ઞા છીણી થતી ચેતતા બંને જુદા પડી જાય. પ્રજ્ઞા છીણવી નાયકની છીણી એવી જ્ઞાન છીણી એવી પ્રગટતા એ જુદા પડી જાય. ભેદ જ્ઞાન છે જુદા તો છે, પણ પ્રગટ છીણી સૂક્ષ્મ છીણી તીક્ષ્ણ છીણીથી ભેદ વિજ્ઞાન ને પ્રગટ કરે પછી એની જ પરિણતિ પ્રગટ, એને જ ધાર્યા કરે કેવળ જ્ઞાન સુધી એને ધાર્યા. પછી શ્રેણી માંડે તો અબુદ્ધિ સ્વરૂપ થઈ જાય છે, પણ ત્યાં સુધી ધાર્યા બુદ્ધિમાં દ્રષ્ટિ સ્વાનુભૂતિમાં દ્રષ્ટિ દ્રષ્ટિ તે દ્રષ્ટિ છે, દ્રવ્ય કર્મ દ્રષ્ટિ એ ક્યાં વિકલ્પરૂપ નથી, દ્રષ્ટિ તો દ્રષ્ટિ જ છે. ભેદ વિજ્ઞાન થી જે બંધાયા છે ભેદ વિજ્ઞાન ના ભાવ થી જ બંધાય. એક મૂળ માર્ગ આચાર્ય દેવે કહી દીધો છે કે આખો મુક્તિનો માર્ગ દેખાડી દીધો છે, પણ જીવને કરવું મુશ્કેલ પડે. આખો મુક્તિનો માર્ગ એમાં આખો માર્ગ સમારી દીધો, આખો સ્વાનુભૂતિનો બધો માર્ગ એમાં સમારી દીધો છે આચાર્ય. ભેદ વિજ્ઞાન તો સીધા સીધા એ કહ્યું કે એમનું કીધું કે તું આટલી ક્રિયા કર કે આટલું ત્યાગ કર કે આટલું આ કર કે આટલું વાંચન કર કે આટલું આ કર કે કાંઈ નથી કીધું, તો જે સિદ્ધ થયા ભેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા છે. આચાર્યએ મૂળ માર્ગ બતાવી દીધો અંતર નો માર્ગ, પણ જીવને કરવું દુર્લભ થઈ પડે. એ ટૂંકામાં કહી દીધું છે પછી કે જે સિદ્ધ થયા ભેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા છે. એ ભેદ વિજ્ઞાન ની અંદર દ્રષ્ટિ સમાઈ જાય છે, કારણ કે પેલા આગળ જવામાં એ જ્ઞાન નો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો જ નથી. અંદર ભેદ જ્ઞાન કે હું જુદો છું એમ જયારે આવે તો અંદર દ્રવ દ્રષ્ટિ થાય ને, અને દ્રવ દ્રષ્ટિ થાય એટલે ભેદ વિજ્ઞાન થાય. એને સંબંધ છે કે દ્રષ્ટિ ની અપેક્ષા દ્રષ્ટિ મુખ્ય છે, એની સાથે જ્ઞાન ભેદ વિજ્ઞાન જોડાયેલું છે. પણ એ જ્ઞાન નો વ્યવહાર જે શરૂઆતમાં આવે, જ્ઞાન ના વ્યવહાર એ દ્રષ્ટિ સાચું જ્ઞાન થાય તો દ્રષ્ટિ ને એને મદદ થાય છે. દ્રષ્ટિ સમ્યક અને દ્રષ્ટિ સમ્યક થાય તો જ્ઞાન સમ્યક થાય છે. એ બે ને અરસપરસ સંબંધ. પેલા કઈ જાણતા ન હોય ત્યારે એને એ દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ કેવી રીતે કરે એ કઈ, એને સાચું જ્ઞાન થાય તો એ કે આ આત્મા છે, આ વિભાવ છે, આ પર છે, આ શરીર, એ કઈ જ્ઞાન કરે તો દ્રવ ઉપર દ્રષ્ટિ થાય, કેવી રીતે એની દ્રષ્ટિ જાય. આચાર્યદેવે એક માર્ગ બતાવી દીધો કે તું ભેદ વિજ્ઞાન અનંતકાળથી મુનિ વ્રત ધાર્યા, ત્યાગ લીધા, વ્રત લીધા, બધું લીધું, પણ કઈ કેમ મોક્ષ થયો નહીં, કેમ આત્મા મળ્યો નહીં? ભેદ વિજ્ઞાન નો અભાવ. મુનિ વ્રત ધાર્યા, શ્રાવક વ્રત ધાર્યા, બધા ત્યાગ ના તો ઢગલા કર્યા, એટલે કે શું, ત્યાગ તો કરવામાં બાકી ન રાખે એટલા ત્યાગ કર્યા, પણ શું બાકી રહી ગયું? અંતરમાં ભેદ વિજ્ઞાન નો અભાવ, આ એક જ બાકી રહી ગયું, બધું કર્યું. એટલા અંદરથી જ્ઞાન ખુલી ગયા. 11 અંક ભણી ગયો, જો હોય પૂરો ભણેલ જ, પણ જીવ ને જૈણો નહીં તો સર્વ તે અજ્ઞાન ભય, કે બધું અજ્ઞાન રૂપ થઈ ગયું. બધો યમ નિયમ સંયમ આપ કયો, કોની ત્યાગ વિરાગ થાગ, યમ કર્યા, નિયમ કર્યા, ત્યાગ કર્યા, વૈરાગ કર્યા. યમ નિયમ સંયમ આપ કયો, કોની ત્યાગ વિરાગ થાગ લ્યો, વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, વનવાસ લીધો મુખે મૌન લીધો, દ્રઢ આસન પદ્માસન લગાવી દીધું, દ્રઢ આસન પદ્મ લગાવી દીધું, જપ ભેદ જપે તબ ત્યો હિ તપે, ઉરસે ઉદાસ લઈ સબ, જપ ભેદ જપે જાપ જપા ધ્યાન કર્યા, ઉરસે ઉદાસી થઈ, એવો ઉદાસી થઈ ગયો, આખો રસ્તાક્રમ છોડીને ચાલી નીકળ્યો, વનવાસમાં એવો ઉદાસીન થઈને રહ્યો, ક્યાંય ચિત્ત ચોટે નહીં એવો ઉદાસીન થઈ ગયો. શું રહી ગયું અંદર? ભેદ વિજ્ઞાન નો અભાવ. અરે બીજું કઈ રહી ગયું નહીં, પણ એને કર્યું જ નહીં, એને દુર્લભ થઈ પડ્યું ને. આ બધું કરી ચૂક્યો, બધું કર્યું, આટલું બધું કર્યું, શરીરને એટલા કષ્ટ પડ્યા, વન ઉપર ગયો, તડકા સખત તડકા પડતા હોય તો પર્વતની ટોચ ઉપર જઈને બેઠો, અને શિયાળામાં એવી ઠંડીમાં નદી કિનારે જઈને બેઠો, વરસાદ વરસતા હોય તો આમ બેઠો, ઝાડ ને નીચે બેઠો, એમ બધા ઉપસર્ગો પરી ત્રાસની વાઘ તાળું નાખતા હોય એની વચ્ચે જઈને બેઠો, તોય અંદર તોય બાકી રહી ગયું. આ બધું બહારથી આટલું કર્યું, એટલા શાસ્ત્ર ના અધ્યયનો કર્યા, બધું મુખ પાઠ કર્યા, એટલું કર્યું, પણ તોય બાકી રહી ગયું. બધું બોલી ગયો, જીવામ અજીવામ જ્ઞાનામ દર્શનામ ચરિત્રામ, બધું બોલતા આવડી ગયું, બધું ગોખી ગયો. અંદર ભેદ વિજ્ઞાન નો ભાવ, બહારથી બધું કરી લીધું, બધું જીનેન્દ્ર ભગવાન ના દર્શન કર્યા, પૂજા કરી, ભક્તિ કરી, બધું કર્યું કે, પણ એમાં બધામાં સર્વસ્વ માની લીધું કે મેં બધું કર્યું, અમારે કરવાનું કઈ નથી, મેં તો બધું જ કર્યું. ભગવાન ના સ્તોત્ર ભણે એવા સ્તોત્ર ભણે, ભેદ વિજ્ઞાન નો ભાવ. આ બધું આચાર્યદેવે મૂળ માર્ગ બતાવી દીધો. આ માર્ગ યથાર્થ માર્ગ તો ચૂકી ગયો. જે સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા, જે બંધાયા છે તે ભેદ વિજ્ઞાન ના અભાવ થી બંધાયા છે. અનાદિકાળથી સંસારમાં રખડપટ્ટી કરતો, જન્મ મરણ કરતો, કર્મ બંધન કરતો હોય, ભેદ જ્ઞાનના અભાવથી બંધનો કહેવાય. એટલા અશુભ ને શુભ ભાવો પણ કરાય, પણ એ બંધનથી તું છૂટું નહીં. ઊંચામાં ઊંચા દેવલોકમાં ગયો, નવ ગ્રેવકમાં પહોંચી ગયો, અહમેન્દ્ર થયો, એટલી શુભ ભાવો એવી તપશ્ચર્યા કર્યો કે અહમેન્દ્ર થઈ ગયો. અંદર ભેદ જ્ઞાનનો ભાવ અનંત કાળથી બસ એને માટે થઈને બધું તારું ગયું જે કર્યું. આ ગુરુદેવ ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. એની જીવે અનંત કાળમાં ભાવના કરી નહીં, એની રૂચિ કરી નહીં, એનો પરિચય કર્યો નહીં, એનું આશ્ચર્ય લાગ્યું નહીં, કાંઈ લાગ્યું નહીં. કારણ કે અંતરમાં કરવાનું, એટલે એને અંતરમાં શું કરવાનું એ કઈ હુંજ પડી નહીં, કાંઈ એની જિજ્ઞાસા કરી નહીં. જે બંધાયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયા, અને જે સિદ્ધ થયા અને કર્મથી છૂટ્યા ને મુક્તિ પામ્યા તે ભેદ જ્ઞાનથી સિદ્ધિ પામ્યા. એ સ્વાનુભૂતિનો આ એક જ માર્ગ છે. આ બધા આવે છે ભેદ જ્ઞાનથી સિદ્ધિ છે, બીજો એને કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે. આચાર્યદેવે ટૂંકામાં ટૂંકો સિદ્ધો ને સરળ માર્ગ બતાવ્યો ભેદ જ્ઞાન. એ ભેદ વિજ્ઞાન ની અંદર દ્રવ્ય દ્રષ્ટિ આવી ગઈ, ભેદ જ્ઞાન આવી ગયું, એમાં જ્ઞાન આવી ગયું, એમાં દ્રષ્ટિ આવી ગઈ, એમાં લીનતા આવી જાય. ભેદ જ્ઞાન જેને થાય એને લીનતા થયા વગર એ જ નહીં. એ અંશે છૂટ્યો એ બધી રીતે છૂટવાનો, જેને અંશ પ્રગટ થયો એ પૂર્ણ ને પહોંચવાનો, જેને શરૂઆત થઈ. પણ આ તો શરૂઆત જ કરતું નથી. મુક્તિનો માર્ગ એક અંતરનો યથાર્થ ઉપાય આચાર્યદેવે બતાવેલો છે. ઠેક ઠેકાણે એમને આ માર્ગ બતાવ્યો છે. ઉપયોગમાં ઉપયોગને ક્રોધમાં ક્રોધ, ત્યાંથી ભેદ જ્ઞાન જ શરૂ કરી દીધું છે. સંવર અધિકારમાં મેં ઠેક પછેડા ઉપરથી જે સિદ્ધ થયા તે ભેદ જ્ઞાનથી સિદ્ધ કર્યા. એ સંવર ઉપયોગમાં ઉપયોગને ક્રોધમાં ક્રોધ એમ કહીને ઠેર સુધી સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્માને આત્મા આવડે એમ બધામાં ઠેઠ પહોંચાડી દીધું છે. એ સંવર થયો એ પૂર્ણ સંવર ને પામવાનો છે. એક અંશે સંવર થયો એ આચાર્યદેવ કહે છે કે આ ભેદ જ્ઞાન થી સુધી એમ કહીને બધી ચારે તરફથી વસ્તુનું સ્વરૂપ એમાં એના યથા સમ્યકમાં આવી ગયું. બધું આખું સમ્યક જ્ઞાન એમાં સમાઈ ગયું, સમ્યક દ્રષ્ટિ સમાઈ ગઈ. ભેદ જ્ઞાન જે વિજ્ઞાન અદ્વૈતવાદો કહે છે, જે દ્રવ્યને અદ્વૈત માની રહ્યા છે, સર્વથા અદ્વૈત, એ અદ્વૈતની વાત અહીં તૂટી જાય છે. જે દ્રવ્યને ક્ષણિક માને છે એની વાત તૂટી જાય છે, જે અદ્વૈત માને છે એની વાત તૂટી જાય છે. જે અદ્વૈત માને એને ભેદ જ્ઞાન થતું જ નથી, કારણ બે દ્રવ્ય જ માનતા નથી. બધા દ્રવ્યને એક માને એને ભેદ જ્ઞાન ક્યાંથી થાય? અને વસ્તુ તો જુદી છે, જેમ છે તેમ જાણ્યા વગર માર્ગ નીકળે નહીં અંદરથી. જે વસ્તુનો સ્વભાવ હોય એમ જાણે તો અંદરથી સ્વભાવ રૂપે વસ્તુ પરિણમે. સ્વભાવ જાણ્યા વગર વસ્તુ સ્વભાવ રૂપે પરિણમે ક્યાંથી? એનો સ્વભાવ છે જુદો, જડથી જુદો, ચૈતન્યને જુદો જાણ્યા વગર એ જુદા રૂપે પરિણમે કેવી? એના સ્વભાવમાં જે જ્ઞાન દર્શન ભરેલા છે એ રૂપે પરિણામની અનુભૂતિમાં આવે ક્યાંથી? જે છે એમ એ રીતે પોતે જાણે એને એમાં લીન થાય તો પરિણમે. એમાં લીન થતો નથી, એની શ્રદ્ધા કરતો નથી એનું જ્ઞાન, અને બીજા દ્રવ્ય સાથે એકત્ર બુદ્ધિ કરીને એ બધાનું અદ્વૈત માનનાર એને કોઈ રીતે ભેદ વિજ્ઞાન વગર સિદ્ધિ થતી નથી. દ્રવ્યને ક્ષણિક માને કે નવી નવી પર્યાયો થાય તો પોતાની ધ્રુવને માનતો નથી, નિત્યતા માનતો નથી. તો ક્યાંથી અંદર નિત્ય માન્યા વગર એની દ્રષ્ટિ ક્યાં થમશે? માટે કોઈ રીતે અદ્વૈત માને એને તો ભેદ જ્ઞાન થતું જ નથી. આચાર્યદેવ ચારે પડખેથી માર્ગ બતાવ્યો છે. જ્યાં જ્યાં ઊંધી દ્રષ્ટિમાં જીવ રોકાતો હોય ત્યાંથી છૂટીને આ ભેદ જ્ઞાનને જો પ્રગટ કરે તો એમાં શાશ્વત આત્મા ગ્રહણ થાય, કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય, પોતાના દ્રવ્યને જુદો પડે એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય એટલે ભેદ વિજ્ઞાન થાય. એ બે અરસ પડે છે. દ્રષ્ટિની અપેક્ષા એ દ્રવ્યને મુખ્ય કરી ને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય ને જ્ઞાન સાથે ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન જેને થાય ને દ્રવ્ય દ્રષ્ટિ થયા વગર રહેતી નથી, એ બે સાથે રહેલું છે. અને એમાં અંશે જેને ભેદ જ્ઞાન થાય એમાં અંશે ભિન્નતા થયા વગર પેલા તો રહેતી જ નથી. અને જેમ એ ભેદ વિજ્ઞાનમાં જ્ઞાતાની ધારા ઉગ્રતા થાય એટલે એ પૂર્ણ સંવરને પામ્યા વગર રહેતો જ નથી. માર્ગ તો એક જ છે પણ એ માર્ગ ગ્રહણ કરતો નથી એના અધિકાર. આ એટલે અનેકાંત માર્ગ આચાર્યએ બતાવ્યો કે ભેદ જ્ઞાન પરથી તું જુદો, જે જડ દ્રવ અને વિભાવ તારો સ્વભાવ એનાથી જુદો પડીને તું જ્ઞાયક છું. એ જ્ઞાયકમાં બધું ભરેલું છે, જ્ઞાયકમાં અનંત આનંદ અનુપમ તત્વ અનંત જ્ઞાન અનુપમ જ્ઞાન બધું એમાં ભરેલું છે. એને તું જોઈ લે અંદરમાં એની પ્રતીક કરે એનું જ્ઞાન કરે એવો અનેકાંત માર્ગથી જ નિર્બાધ સિદ્ધિ છે, એમાં કોઈ બાધા આવતી નથી. બીજા બીજા અદ્વૈત બીજા બીજામાં બાધા આવે છે, આ અનેકાંત માર્ગ તો સમ્યક માર્ગ છે. દ્રષ્ટિ સમ્યક એકાંત દ્રવને ગ્રહણ કરે છે, જ્ઞાન અનેકાંત બધી વસ્તુ એકાંત અને અનેકાંત બે સાથે રહેલું છે. સમ્યક એકાંત ને સમ્યક અનેકાંત બંને વસ્તુ સાથે રહીને મુક્તિનો માર્ગ શોધાય છે. બાકી બે દ્રવને એક માને એને મુક્તિ પ્રાપ્તિ થતી નથી, ભેદ જ્ઞાન થતું નથી. માર્ગ એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમજ. એક હોય ત્રણ કાળમાં એક જ પરમાર્થ નો પંથ છે, બીજો કોઈ નથી. અને જે પરમાર્થ જેનાથી પ્રગટ થાય એવો વ્યવહાર તે જ ખરો વ્યવહાર. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તે જાતનું જ્ઞાન કરીને એમાં લીનતા કરવી અને જે સાધના કરવી વિશેષ વિશેષ એ જ્ઞાયકમાં લીનતા કરવી એ જેનો વ્યવહાર છે. બીજો બહારનો વ્યવહાર જે પરમાત્માથી વિશેષ પ્રગટ થાય, નાયકની ઉગ્રતા થાય અને સ્વાનુભૂતિની દશા વિશેષ પ્રગટ થઈ જાય, છઠ્ઠી સાતમી ગુણ થાય, મુનિની દશા આવે અને અંદરથી ભિન્નતા વધતી જાય, કેવળ જ્ઞાન સુધી પહોંચે એવી જે સાધના તે જ વ્યવહાર અંદરમાં રહેલો છે. એ જ મુક્તિનો માર્ગ છે, બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી. આચાર્યદેવે આ ભેદ જ્ઞાન તો સીધા કહી ને આખો મુક્તિનો માર્ગ બતાવી દીધો છે. એ જ્ઞાયકને ગ્રહણ કરે એમાંથી પરથી ન્યારો થાય અને પોતાની મહિમા આવે, પોતામાં નિમતા કરે, પોતાની પ્રતીત કરે, અંદર વિરક્ત થઈ જાય, બધું એમાં આવી જાય છે. એ જ્ઞાયકને ગ્રહણ કરવામાં એના ભેદ જ્ઞાનમાં એ દ્રષ્ટિમાં જ્ઞાનમાં આખો મુક્તિનો માર્ગ સમાઈ ગયો છે. ભેદ જ્ઞાન કરવામાં કઈ લેવા જવું પડતું નથી, કઈ એને સુલભ છે પોતે પોતાને ગ્રહણ કરવું એમાં, પણ જીવે એમાં અનંત કાળ ગયેલો છે. માર્ગની સૂચ પડી નથી, માર્ગ બતાવનારાનો આશય એને ગ્રહણ કર્યો નથી, એમાં અનંત કાળ રહેલો છે. બહારથી કરવું એવું એને સહેલું પડી જાય, ભલે એને એમ બહુ કષ્ટ પડે બહારનું તોય સહન કરી લે છે. એ તો એની કેવી જાતની મૂર્ખાય કેવી જાતની છે. બહારની ગમે એટલી મુશ્કેલીઓ સહન કરે પણ શું ભાવથી પણ હું ન્યારો છું એટલી એને એ તોડવું બહુ દુર્લભ થઈ પડે છે. શું ભાવ ભલે હજી વચમાં આવ્યા કરે પણ એનાથી હું જુદો એ તોડવું એને બહુ મુશ્કેલ પડી જાય છે. શુભાશુભ બે ભાવથી ન્યારો એને ગ્રહણ કરવો અને ભેદ વિજ્ઞાન કરવું, શુભ ભાવથી પણ ભેદ વિજ્ઞાન કરવું એને બહુ દુર્લભ થઈ પડે છે. તે જોને ભાઈ કે નિર્વિકલ્પ થઈ જાય, તો મેં કીધું નિર્વિકલ્પ થાય પણ એમાં કઈ હું જ્ઞાયક છું અથવા હું આનંદ સ્વરૂપ છું એવો કઈક વિકલ્પ રહેતો હશે, તો કે હા એવું તો રહે છે. કીધું એ શુભ ભાવ જ જીવને અંદર ગૂંચવે છે કે ક્યાં પોતે અટકે છે પોતાને પકડાય ને એવું થઈ જાય કેમ નથી. અરે નિર્વિકલ્પ થાય આનંદ ના હોય બંને નિર્વિકલ્પ જ થયો નથી, એક હાથનું શરીર છે અને પાછા કેવા પૂર્ણશાળી એક હાથના પછી પૂર્ણશાળી દેવ કેવા લાગતા છે. હવે આ શરીર એકાવતારી છે મોક્ષ જવાની તૈયારી ને આ મોની દશામાં સુધી છેટકે વગરને પહોંચી ગયેલા અશરીર થવાને શરૂઆતથી તમારા શરીરે એવડું નાનકું પછી મળી જાય. ભેગા થઈને ચર્ચા કરે છે, પૂજા કરે છે, એ દેખાવ એક છે. પરમાગમ મંદિરમાં સર્વસિદ્ધિના દેવો ચર્ચા કરે છે, એક છે. ઋષભદેવ ભગવાનનું જ કાતો લીધું, કઈ એનું ઘર છૂટી નથી જતી. એટલે નાયક તો એના હાથમાં જ છે, ઘરની અંદર જવું સમાય જવું મારા હાથમાં જ છે. એની એને આકુળતા નથી. ચૈતન્ય નાયકની ધારા તો મારા હાથમાં જ છે. દુઃખ એમ વિચારાવે કે હું ક્યાં મુનિઓની દશા અને ક્યાં ચતા ગુણસ્થાનની દશા, ક્યાં પ્રવૃત્તિના યોગમાં ઉભો છું, ક્યારે એવો પુરુષાર્થ ઉપડે કે ક્યારે હું ચૈતન્યમાં લીન થઈ જાઉં, ક્યારે મને કેવળ જ્ઞાનની દશા થાય, ક્યારે મને મુનિ દશા આવે, વારંવાર સ્વરૂપમાં લીન જાઉં, મારો ઉપયોગ બહાર પણ ન જાય એવી ભાવના એને આવે છે. ત્યારે આ પુરુષાર્થની મંદતા એ હું આ બહાર મારો ઉપયોગ જાય છે આવી પ્રવૃત્તિમાં રોકાઈ જાઉં છું. આ બધું મને એના નાયક સિવાય બધું સર્વસ્વ અધરવાઈ વ્યક્ત એક નાયક જ છે. આ બધું એ છે તો પણ અરે હું આ બહારમાં રોકાણું છું, એવી જાતની એની ભાવના, એવી જાતનો વૈરાગ એવું તેને વર્તા કરે છે. પણ આકુલતા એવી એકત્વ બુદ્ધિની આકુલતા નથી થતી. ઘરમાં અંદર ઘૂસી જાવ, અંદર લીન થઈ જાવ, બહાર દ્રષ્ટિ જ નદેવ એના હાથમાં છે. પણ એ જાતનો એને રાગ છે જે બહાર પ્રત્યક્ષ અનુભવની વાત આવે છે.
મોક્ષની
વાત એ પ્રત્યક્ષ અનુભવ એ તો પ્રત્યક્ષ સાક્ષાત છે, પરંતુ પરોક્ષ જે મતીને શુદ્ધ જાણતા એ અનુમાન પ્રમાણ યુક્તિના આલંબનથી જાણે તો પણ એ યથાર્થ હોય છે, એની પણ કિંમત છે. इसका जान पने में तो कीमत है, जानने में क्या दोष है, जानने में तो कोई नुकसान तो है नहीं. ये स्व प्रयोजन भूत आत्मा को जाने तो कोई दूसरी प्रयोजन भूत को जानना चाहिए, परंतु इसके साथ में छह द्रव्य को जाने, नव तत्व जाने, तो इसमें कहीं नुकसान तो है नहीं. तो